ಶ್ರೀ ಕುಂದಕುಂದ ಆಚಾರ್ಯ ದೇವ್ ರಚಿತ ಸಮಯ ಸಾರ್ಜಿ ಪರಮಾಗಮ ಇಮ ಪಂದರ್ಮಿ ಗಾಥಾ ಉಪರ್ ಪೂಜ್ಯ ಗುಡ್ಡೇಸಿನ ಪ್ರವಚನ ಸಾಂಬಳು ಫರಿಥಿ જે કાલે વિષય લીધો ફરીથી ઘૂંટાયો આપણને ખાસ ભાવપાવડની 83 ગાથા લઈને આપણને કીધું એ વાત ક્યાંથી લીધી જીન શાસનામાં શબ્દ આવ્યો સામાન્યપણે જીન શાસન એટલે જૈન ધર્મ એટલે આપણે શું કલ્પના કરીએ સામાન્ય પણ કોઈ જૈન હશે શું કલ્પના કરીએ શરીરની ક્રિયા અથવા શુભ ભાવનું પરિણામ બેમાં જ આપણે સામાન્યપણે જૈન ધર્મ જૈન શાસન આપણે માનીએ એમાં આચાર્ય દેવે કોઈક અલૌકિક રીતે કહે છે જૈન શાસન કોઈ પૂતગલમાં અજીવમાં ન રહે જૈન શાસન કોઈ આશ્રવ તત્વમાં આકૃતામય દુઃખના વેદનમાં ન હોય હવે જૈન ધર્મ જ જો આકૃતાના વેદનમાં હોય તો અધર્મ કોને કહેશો જો એ અને ખાસ એમાં બધા એ શબ્દો છે જિનંદદેવની પૂજા ભક્તિ સ્વાધ્યાય જાત્રા આદિ એ બધું જૈન ધર્મ એ નથી એનું પણ એક સરસ ન્યાય ગુરુદેવસિંહ આપ્યો આકૃતા દુઃખના વેદનમય શુભ રાગ એ આનંદમય આત્મામાં કેમ આ વાત આપણને કેમ ખ્યાલમાં નથી આવતું જેમ દ્રષ્ટાંતમાં પણ એક બહુ શ્રીમદજીનું દ્રષ્ટાંત આપીને એ બધી એમાં બહુ સુંદર બે વાત વિચારવા જેવી છે કઈ બે થોડોક દ્રષ્ટાંત લેશું કદાચ આગળ કઈ બે વાત એમાં એક ગ્રદ્ધિભાવ અને ગ્રદ્ધિભાવ હોવાથી વિવેક જ્ઞાનનો અભાવ શું છે એને ગ્રદ્ધિભાવ એટલી છે શેની ગ્રદ્ધિભાવ છે શાકને ખાવાની અને શાકને ખાવાની ગ્રદ્ધિભાવ હોવાથી વેદન નમકનો હોવા છતાં પણ શાક ખાવશે એવો અભિપ્રાય ખારું છે એમ થઈ જાય એ તો ખાય છે તો શું શાક વેદન શેનું આવે છે મીઠાનું અને છતાં ગ્રદ્ધિભાવ શેમાં છે શાકમાં છે અને તેથી શું થઈ જાય છે શાક ખારું છે તો અહીંયા ફરીથી આપણને જૈન શાસનમાં શું દેખાય છે આખું કાં તો શરીરની ક્રિયા અને કાં તો શુભરાગની ક્રિયામાં અરે જેનામાં જાણવાનું સામર્થ્ય નથી એવા રાગાદી ભાવ જ્ઞાનમય ચૈતન્ય આત્માનો ધર્મ કેમ હોય સુંદર રીતે આપણને અને એમાં પહેલું જે રીતે શીખવા જેવું છે શું શીખવા જેવું છે પ્રથમ રાગને છોડવો છે કે રાગનું એકત્વ છોડવું છે આ મૂળ પહેલી પાયાની છે જેમ કે ને બધા કે ભાઈ અમારે પૂજા ભક્તિ ને બધું ધર્મ નથી ને તો અમે ન કરીએ ને પહેલું તારે શુભરાગ છોડવો છે ચાલ માની લે એની જગ્યાએ તું કરીશ કારણ કે પરિણામ ત્રણ છે એક તો શુદ્ધ અને અશુદ્ધ રીતે બે છે પણ આમ એનો વિસ્તાર કરીએ તો અશુદ્ધતામાં અશુભના પણ આવે પાપના પરિણામ શુભના એટલે પુણ્યના આવે અને શુદ્ધતામાં શુદ્ધ એમાંથી તું કહે છે મારે શુભ કરવું નથી તો ઓપ્શન કેટલા ખાલી રહ્યા બે કાં તો અશુભ અને કાં તો શુદ્ધ હવે શુદ્ધ સ્વભાવનું અવલંબન કરીને ત્યાં તો તું જઈ શકતો નથી શુભ ભાવ કરવો નથી તો અંતે કયો રહેશે એ જીવે ક્યારે પણ ગંભીરતાથી પોતે આ તત્વનો આ રીતે વિચારણા કર્યો છે શુભ રાગ તો મુનિરાજની ભૂમિકામાં પણ છે તું શું છોડવાનો હતો અને અબુદ્ધિપૂર્વક જો વિચાર કરીએ તો દસમા ગુણસ્થાના અંત સુધી રહેશે તો શુભ ક્યાંથી છોડી શકવાનો તો પહેલું એ નક્કી કર કે ભૂમિકા છે તો શુભ પરિણામ પણ છે અશુભ પરિણામ પણ છે પણ બેમાં ક્યાંય ધર્મ નથી એવો પહેલો નિર્ણય કર ખરેખર તો પહેલા પ્રશ્ન થાય શું કરવું ન કરવું ત્યાગવું કે અરે એના કરતા શું કરવું છે શું નથી કરવું શું ત્યાગવું છે એ કરતા કોણ ત્યાગવા યોગ્ય છે એનો નિર્ણય કર અને એવા નિર્ણય કર્યા વગર સાચો ત્યાગ કોઈ દી થશે નહીં, સાચું ગ્રહણ કોઈ દી થશે નહીં. તો એ વાત ખાસ તો જીન શાસન શબ્દ ઉપરથી સામાન્યપણે આ અભિપ્રાય રહી ગયો હોય, કાં તો શરીરની ક્રિયા અને કાં તો શુભરાગની ક્રિયા, એમાં જૈન શાસન જૈન ધર્મ મનાઈ ગયો. તો અહીંયા ફરીથી કાલ લીધું તેમ ત્રણ શબ્દ, જેમ 14મી ગાથામાં ત્રણ શબ્દો હતા. ક્યાં શબ્દ હતા? પહેલા અનુભૂતિ, પાંચ ભાવ સ્વરૂપ આત્માની બેમાં કોમન છે, છે બરોબર. પહેલો શબ્દ કેવો હતો? અનુભૂતિ. પછી બીજો કેવો આવ્યો? 14મી ગાથામાં છે, સમયસર તો છે જેના અનુભૂતિ. પછી બીજો શબ્દ શુદ્ધ નહીં, અને ત્રીજો શબ્દ એ આત્મા છે, છે અનુભૂતિ, એ શુદ્ધ નહીં અને એ આત્મા છે. એવી રીતે અહીંયા કયો શબ્દ છે? અનુભૂતિ છે, પછી ભાવશ્રુત જ્ઞાન અને એ જીનસાસ. એ બધું જ આત્માની નિર્મળપણથી હોવાથી તેને આત્મા છે. રાગાદી ભાવો તો આત્માથી વિરુદ્ધ સ્વભાવના, જે 72 ગાથામાં આપણને કહ્યું ને, અશુચિપણું વિપરીતતા, તો એ વિપરીત છે. ગુરુદેવસી તેના માટે એક સરસ કહેતા, શુભ રાગના પરિણામમાં શું છે? જાણવાનું સામર્થ્ય કે નહીં. જેમ ઓલું દ્રષ્ટાંત આપીએ ને, સૂર્ય છે કે સૂર્યનું કિરણ છે? અંધકારમાં સૂર્ય હોય કે સૂર્યનું કિરણ હોય? સૂર્ય હોવાનો તો પ્રશ્ન જ નથી, સૂર્યનો પ્રકાશનું કિરણ પણ નથી. એમ એક શુભરાગના પરિણામોમાં હું જ્ઞાયક ચૈતન્ય ભગવાન આત્મા હોઉં એ વાત તો છે જ નહીં, પણ ચૈતન્ય ભગવાન આત્માનું જ્ઞાન સૂર્યનું કિરણ, જેને સંવર નિદ્રા કહીએ, વિતરાગતા થઈ, એ પણ એમાં નથી. તો એને આત્મા કેમ કહી શકાય? તો આવા અબદ્ધ સ્પષ્ટ સ્વરૂપ પાંચે બોલ લઈ લેવા, અબદ્ધ સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયમ, એવા આત્માની અનુભૂતિ છે. શબ્દ ફરીથી આપણે વાંચીએ 43 પાને નીચે બે લાઈન, જે આ છે, એ જે આ કહીને શું શું કરે છે? અસ્તિત્વ બતાવે છે. કોઈ પણ આ રહ્યા એટલે શું દેખાડશે? એનું ત્યાં હોવા પણ અસ્તિત્વ હયાતી ત્યારે, એમ અહીંયા કહે છે. અને એ જ વિચારવા જેવું છે અનાદિનું. અનાદિનું શું રહી ગયું છે? વિષય રહી ગયો છે, વિષયનો સ્વીકાર રહી ગયો છે. વિષય તો છે જ, અનાદિથી જ છે. મૂળ ભૂલ શેમાં છે? વિષયનો અભાવ કે વિષયના સ્વીકારનો અભાવ? તો પેલા અહીંયા સિદ્ધ કર્યું, તારી પાસે ભગવાન આત્મા તો નિત્ય, જેમ ભગવાન દર્શન દેતા નથી કે દર્શન હું લેતો નથી, ફરક શું પડે છે? જીન મંદિરમાં જીનેન્દ્ર દેવ તો બિરાજમાન છે જ, હું દર્શન કરતો નથી. એમ જે આ અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત, બધી જ આને વિસ્તાર તો આવી ગયો છે પાંચ બોલમાં. દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ ને ભાવ એટલે અસંયુક્તમાં, બીજી રીતે લઈએ તો દ્રવ્યથી ભિન્નતા, પછી ક્ષેત્રથી, જેને બીજી ભાષામાં બીજા કયો કીધું? વ્યંજન પર્યાય. આકાર લઈએ તો વ્યંજન પર્યાય, પછી હાનિ વૃદ્ધિ નથી એમાં અર્થ પર્યાય, પછી ગુણ ભેદ, અને પાંચમો બોલ વેદન રૂપનો ભાવ. આ બધા કાર્ય રૂપના ભાવ, અને ઓલું વેદન રૂપના ભાવ, એ બધાથી રહિત એવા પાંચ ભાવ સ્વરૂપ આત્માની અનુભૂતિ છે. તે નિશ્ચયથી એટલે ખરેખર સમસ્ત જીન શાસનની અનુભૂતિ છે. ફરી ફરીને આ વાત એ ગુરુદેશી કાલે તો લીધું જ છે કે જીન શાસનમાં, જીન વાણીમાં જીનેન્દ્ર દેવે ચારેય અનુયોગ કીધા, પણ એ બધાનું તાત્પર્ય શું છે? વિતરાગતા છે. અને એમાં આગળ તો આવશે પુણ્ય પાપ અધિકારમાં કે અનુભૂતિ કરવાનું ફરમાન છે. છે જોઈ લેવું છે કળશ, એમાં છે બધી પુણ્ય પાપ અધિકારમાં. 105 નંબર નો કળશ છે, 247 પાનું 153 ગાથા. એમાં નીચેની ત્રણ લાઈન છે 105 કળશમાં. તે પોતે પણ બંધ સ્વરૂપ છે, એટલે આ પુણ્ય પાપની વાત છે, બંધના કારણે બંધ સ્વરૂપ છે. માટે જ્ઞાન સ્વરૂપ થવાનું મળે છે શબ્દ. ફરીથી, બંધના કારણે બંધ સ્વરૂપ કોણ છે, કયો અધિકાર ચાલે છે? પુણ્ય પાપ. તે પુણ્ય પાપ બંધ સ્વરૂપ ને બંધના કારણ, જેને 74 ગાથામાં કહે છે, બંધ એ દુઃખ સ્વરૂપ છે અને દુઃખના કારણ. તો એ તો એનાથી રહિત જ્ઞાન સ્વરૂપ થવાનું, જો શબ્દ શું આપ્યું છે, જ્ઞાન સ્વરૂપ હોવાનું, હોવાનું કે થવાનું, એમાં એક અક્ષરમાં કઈ બહુ ફરક ન પડતો હોય ને. નહી, આ જ બોલીએ અને આ જ, એ બેમાં મોટો ફરક પડી જાય. આજ એટલે ટુડે થાય, અને આજ એટલે સામે જે છે ઈજ એમ. એટલે એવું ન સમજે, ભાષામાં મોટો ફરક પડી જાય એમ. જ્ઞાન સ્વરૂપ હોવાનું કેમ ન લખ્યું? જ્ઞાન સ્વરૂપ તો છે જ હંમેશા. અહીંયા જે વિષય આજ કીધું ને, તારે વિષય બનાવવો નથી, ગોતવો નથી, હાજરા હજુર છે, એને ખાલી માત્ર શું કરવું છે, તે અઘરું હશે કે સહેલું હશે? જેમ કોઈ ક્યાંક ફરવાનું ને એનું બધું પ્લાનિંગ કરવાનું હોય, કરે યાર ફરવા જો બધું પ્લાનિંગ, તો એ કે ના પ્લાનિંગ બધું જ થઈ ગયું, તમારે ખાલી શું છે, આવવાની, શું કહેવાની છે, હા આવવાની, હા બધું જ તૈયારી થઈ ગઈ, જેને શું કહેવાય બુકિંગ થઈ ગયું છે, એ અઘરું હશે કે સહેલું હશે? એ બહુ સહેલામાં સહેલું વિષય તત્વ હાજર છે, તારે ખાલી થવાનું, સ્વીકારવાનું. તો જ્ઞાન સ્વરૂપ થવાનું, હોવાનું તો છે જ, છે તો ખરો જ, થવાનું એનો અર્થ પછી એટલે કર્યો, જ્ઞાન સ્વરૂપ પરિણમવાનું, એટલે કે ઇઝ ઇક્વલ ટુ અનુભૂતિ કરવાનું કથનચિત આગમમાં ફરમાન છે. એક જ કામ હોય, બીજા કામ ન હોય, ખાલી એક. આ એકાંત આવે કે નહીં, જ એમાં એકાંત આવે કે ના આવે? સમય એકાંત, અમે તો અનેકાંત માનીએ. અને અરે ભાઈ, અનુભૂતિ કરવાનું જ, બીજું કાંઈ નહીં, એ અનેકાંત છે. તને જમાં કાંઈ વાંધો આવતો હોય તો એમાં જમાં સમ્યક એકાંતમાં અનેકાંત સમાયેલું છે, કે અનુભૂતિ કરવાનું જ એ અસ્થિ આવી, બીજું કાંઈ કરવાનું નહીં એ નાસ્તિ, અનેકાંત આવી. અનુભૂતિ કરવાનું જ, પછી શબ્દ શું આપ્યું છે, દ્રવ્યાનુયોગમાં ફરમાન છે. આગમ એટલે દ્રવ્યાનુયોગ. જીવનમાં ખરેખર આવું એક મહાન પરમાગમ છે, ખરેખર અંતરંગ રૂચિપૂર્વક એક એક શબ્દમાં આચાર્ય દેવે કેવા ભાવો મૂકી દીધા છે, કે એક ભાવ ગુરુદેસી એના માટે જૈસે ના આચાર્ય, એક ભાવ પણ યથાર્થ સમજાય તો બધું જ યથાર્થ. જેમ ઓલો હોય છે ને ઘડો, એક ઊંધો મૂકો તો બધા કેવા થશે, ઊંધા જ મૂકવા પડશે. એમ એક ભાવ પણ જો યથાર્થપણે સમજાય જાય તો આખું એક કાર્ય. તો એ અહીંયા આપણને કીધું કે અનુભૂતિ કરવાનું જ આપણને, એ કોઈ પણ આગમ લ્યો, કોઈ પણ અધિકાર લ્યો, એમાં એ જ આપણને કર્યું છે. અને એ રીતે એમાં આપણે અહીંયા વિષય ઉપર આપણે આવીએ તો ફરીથી આત્માની અનુભૂતિ એ જ ખરેખર શું છે, સમસ્ત જીન શાસનની અનુભૂતિ છે. એટલે કે એ આખું જીન શાસનમાં ચારેય યુગમાં ધર્મ કોને કીધો છે, આત્માની અનુભૂતિ, આત્માની અનુભૂતિ. તો આચાર્ય દેવે પહેલા એનો વિષય બતાવ્યો કે આત્મા કેવા, આત્માની અનુભૂતિ, તો કે અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને હશે, આવા આત્માની અનુભૂતિ, આ તેનું નામ સમસ્ત જીન શાસનની અનુભૂતિ. હવે ત્રીજો બોલ, અને એ શું છે, એ આત્માની જ અનુભૂતિ છે. છેલ્લું પછી આગળ વાંચશો, એ શું છે, ત્રણેય એ આત્માની અનુભૂતિ, આત્માની અનુભૂતિ અને જીન શાસન, એ શું છે, આત્માની. કારણ કે એ ભાવસૃજ્ઞાન પોતે આત્મા છે, તો માટે ભાવસૃજ્ઞાનની અનુભૂતિ કહો, આત્માની અનુભૂતિ કહો, કે જીન શાસનની અનુભૂતિ કહો, એ બધી વાત એક જ કહે તો એ જ્ઞાન એ આત્મા છે અને જ્ઞાન ભાવસૂચના ને જિનશાસન છે માટે એ આત્મા છે. પરંતુ હવે ત્યાં આવું વસ્તુ સ્થિતિ હોવાથી આચાર્ય દે કે તને શું થવું જોઈએ, શું થવું જોઈએ કે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થવો જોઈએ, અનાદિકાળના વિશેષ જ્ઞાનનું શું થવું જોઈએ, તેરો ભાવ થવું જોઈએ, અને છતાં કેમ નથી થતું? ફરીથી વાત શું છે, વિષય છે અને આવા વિષય રે આત્માની અનુભૂતિ, એ જ આખા જિનશાસનની અનુભૂતિ, એ જ આત્માની અનુભૂતિ છે. માટે આવું તો ખરેખર તને શું છે થવું જોઈએ, આવું થવું જોઈએ. સામાન્ય જ્ઞાનનો હર સમયે આવિર્ભાવપણું અને વિશેષ ખંડખંડ જ્ઞાનનો શું થવું જોઈએ, તીરવા, અને છતાં કેમ થતું નથી? આવું હોવા છતાં કેમ થતું નથી એનું શું કારણ આપ્યું? જ્ઞેયોમાં આસક્ત છે, આ ભૂલ છે. જ્ઞેયોમાં આસક્તપણાથી શું થાય છે, પોતાના જ્ઞાનરૂપ અસ્તિત્વને ભૂલાઈ જવાય છે. અને ખરેખર જ્ઞાન થતું હોવા છતાં મને જ્ઞેયનું જ્ઞાન, જ્ઞેયમાં અનુભવ થાય છે. શું થાય છે, જેમ એમાં સરસ દ્રષ્ટાંત આપ્યું હતું કે કોઈ કે મને તો શાક ખારું લાગે છે, અને જેને ગ્રદ્ધિ ભાવ નથી કહે છે મીઠું ખારું છે, ત્યાં મીઠું જાજુ બેમાં બેને સ્વાદ શેનો શેનો આવતો હશે, કંઈક જુદો જ આવતો હશે. બેને સ્વાદ તો કોનો છે, મીઠાનો જ છે. પણ શું થાય છે, એકની ગ્રદ્ધિ ભાવ શેમાં છે, શાકમાં, અને મીઠાનો સ્વાદ આવતો હોવા છતાં શાકના ગ્રદ્ધિ ભાવમાં શાક ખારું છે એવો અભિપ્રાય થાય. મુખ્ય તો કોઈ એવું નથી, જો એક વિચાર કરીએ શાક ખારું હોત તો શું થાત, કોઈ કે તમને એમ નહીં શાક જ ખારું છે તો શું થાય? તો શાક જ્યારે રાંધ્યું નહોતું એ પહેલા કાચું ત્યારે પણ ખારું લાગવું જોઈએ. જો તું જેમ કહે છે કે શાક ખારું છે તો પહેલા ઘણી વાર કોઈ ચાખતા હોય ને તો ત્યારે પણ કેવું લાગવું જોઈએ, શાક ખારું. આ જ આખો છે સંયોગ સંબંધમાં ક્યારે પણ એને સ્વભાવ ભાવ નહીં માનતો. ખારાનો શું થયો છે, સંયોગ ભાવ છે, અને સંયોગ ભાવ થતા મૂળ શાક શું છે એ વાત ભૂલાઈ જાય છે, અને તેથી શાક ખારું છે એવો એક મિથ્યા અભિપ્રાય આપણને થઈ જાય છે. અને એ જ રીતે ગ્રદ્ધિ ભાવ ખાસ કર એટલા માટે આસક્ત. બીજી વાત, જ્ઞેયોનું જ્ઞાન જુદી વાત છે ને જ્ઞેયોમાં આસક્ત જુદી વાત છે. જ્ઞેયોનું તો જ્ઞાન થતું હોય છે, પણ જ્ઞાનીને જ્ઞેયોનું જ્ઞાન થવા છતાં પણ પરમાત્માની તો વાત જ નથી, એમને તો કોઈ પ્રશ્ન જ નથી, પણ છદ્મસ્થ દશામાં જ્ઞાનીઓને જ્ઞેયોનું જ્ઞાન થવા છતાં પણ કેમ આવું નથી થતું, ભૂલ કેમ નથી થતી? જ્ઞેયોનું જ્ઞાન થવા છતાં આસક્ત નથી. તો ફરીથી કેમ આસક્ત નથી? ભેદ જ્ઞાન હોવાથી છે ને, શબ્દ એમાં એને બેનું જુદાપણાનો ખ્યાલ આવે છે. જ્ઞાની છે, જ્ઞેયોનું જ્ઞાન થાય છે, અને છતાં એમાં આસક્ત નથી, કારણ કે જ્ઞેય અને જ્ઞાનનું એને શું છે, નિરંતર ભેદજ્ઞાન વર્તતું હોવાથી જ્ઞાનમાં જ્ઞાનત્વમાં એને આસક્તપણું રહે છે, પણ જ્ઞેયમાં ક્યારેય આસક્તપણું થતું નથી. એક સમય જેમ એક સરસ આવે છે, છ અવ્યક્તના બોલમાં પાંચમો બોલ શું આવે છે, પાંચ એટલે થોડોક શબ્દ જે મિશ્રિતપણું ગુરુદે શબ્દ કાઢ્યો હતો ને એમાં એક છે સરસ પાંચમો બોલ, 49 ગાથા છે ને, છ અવ્યક્તના બોલ છે, 101 પાનો, એમાં છેલ્લી લાઈન, 101 પાનું છેલ્લી લાઈન, વ્યક્તપણું અને અવ્યક્તપણું ભેળા મિશ્રિત રૂપે છે. ગુરુદેવલું જે ભેળા મિશ્રિત રૂપે માટે કયો લીધો હતો, હાથી જે ખાય છે એની વાત કરી, ચૂરમું ને ઘાસ, એ પણ એક સરસ દ્રષ્ટાંત છે. બે ભેળા ખાય છે, પણ હાથીને શું છે, ખાવાની ગ્રદ્ધિ છે, અને તેથી એને સ્વાદ ગેળો શેમાંથી આવે છે, ચૂરમામાંથી, અને માને છે શેમાંથી, મને આ સૂકા ઘાસમાંથી આવે છે. અને એમાં તો લખ્યું 23, 24, 25 ગાથામાં, આવા અવિવેકથી ખાનાર એવા હાથીના સ્વભાવને તું છોડ, છોડ. બે વાર કીધું, રે દુરાત્મન આત્માનો ઘાત કરનાર. હાથી તો ખાય છે, કેવી રીતે ખાય છે? પરમ અવિવેકથી ખાનાર શબ્દ, એવા શબ્દો વાપરા છે. એમ અહીંયા પણ આપણને એક ગ્રદ્ધિભાવ થઈ ગયો. એમ અહીંયા પણ એક શબ્દ છે, અહીંયા કયો છે આપણે જોઈએ છીએ? ફરી પેલા કોણ બે આવ્યા? વ્યક્તપણું અને અવ્યક્તપણું. વ્યક્તપણું એટલે કોણ? પર્યાય. અને અવ્યક્ત એટલે ત્રિકાળી દ્રવ્ય. બેયનું મિશ્રિત પણ એટલે એક જ સમયમાં એક જ પર્યાયમાં બેયનું જ્ઞાન થવા છતાં. મિશ્રિતનો અર્થ શું છે? એક સમયમાં સાથે, એમ વ્યક્ત અને અવ્યક્ત. વ્યક્ત એટલે જો બહુ સુંદર રીતે, ખબર નહીં આચાર્ય દેવે કેવી સુંદરતાથી આ બધી વાત કરતા છે. એ છ અવ્યક્તના બોલમાં, પેલા બોલમાં વ્યક્ત કોને કીધા છે? થોડું નથી વિષય, છતાં એક થોડું વિચારી લે. એક બોજ આપણને એ આચાર્ય દેવની કેવી કરુણા કરીને છ અવ્યક્ત બોલમાં, પેલા જ બોલમાં વ્યક્તપણા કોને કીધું છે? છ દ્રવ્ય સ્વરૂપ લોક જ્ઞેયને કીધા છે. બીજા બોલમાં વ્યક્તપણે કોને કીધા છે? વેદનભૂત કસાયના ભાવોને કીધા છે. પેલા બોલમાં કોને કીધા છે? જ્ઞેય રૂપ જે ક્ષેત્ર ભિન્નતા છે, જ્ઞેય ભાવ રૂપે પરમેલા આખા વિશ્વને વ્યક્ત જ્ઞેય કીધા. બીજા બોલમાં વેદનમાં આવતા કસાયના સમૂહને એને કીધા. હવે ત્રીજા અને ચોથામાં કોની વાત છે? ચલો વેદનની અશુદ્ધની પર્યાય લઈ લ્યો, તો પર્યાય ત્રણ કાળની લઈ લીધી, તો ભૂત ભવિષ્યની સેમા છે? અંતરની મગ્ન. અને વ્યક્ત ક્ષણિક વ્યક્ત માત્ર નથી, ચોથો બોલ છે. તો એ પર્યાયની વાત આવે. હવે અહીંયા કહે છે કે ચલો તમે પર્યાયથી રહી છું માટે હું અવ્યક્ત, પણ બેયનું મને સાથે શું થાય છે? જ્ઞાન તો થાય છે કે નહીં? એ પાંચમો બોલ છે. છે વ્યક્ત પહેલામાં જ્ઞેયરૂપ ભાવ પરદ્રવ્ય, એ તો ખબર છે કે જુદા છે. પછી બીજા બોલમાં વેદનરૂપ કસાય ને, એ તો પણ ખબર છે કે ના, રાગાદિભાવ મારું સ્વરૂપ નથી, વ્યક્તનું હોય. હવે પર્યાય છે એનું શું? નિર્મળ પર્યાય. તો કે તારે કઈની પર્યાય લેવી? ભૂત ભવિષ્યની કે વર્તમાનની? તો ભૂત ભવિષ્યની તો અત્યારના વ્યક્ત રૂપ છે જ નહીં, અને વર્તમાન પ્રગટ રૂપ છે, એટલો તો તું છે નહીં. તો જો વ્યક્ત પર્યાયને તું વ્યક્ત કહેતો હો, તો એનાથી બિન આત્માને શું કહેવું જોઈએ? અવ્યક્ત. ચલો એ પણ જવા દો, પણ અમારું કાંઈક તો રાખો. બેયનું સાથે જ્ઞાન તો થાય છે કે નહીં? છે પાંચમો બોલ. વ્યક્તપણું અને અવ્યક્તપણું ભેળા. ભેળા એટલે એક જ સમયમાં એક જ સાથે મિશ્રિતપણે તેને પ્રતિભાસવા છતાં, એટલે જાણવામાં આવતા છતાં પણ એ તે વ્યક્તપણાને શું નથી? સ્પર્શતો નથી. માટે કેવો છું? અવ્યક્ત. અને છેલ્લા છઠ્ઠામાં શું લીધું? કાંઈને તમે જ્ઞાનનો નિષેધ કર્યો, પણ વેદન તો થાય છે કે નહીં? તો એનો પણ છેલ્લે સુંદર રીતે વાંચી લેવું છે. છેલ્લો, પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવાય. ઓલામાં પાંચમામાં શું શબ્દ હતો? પ્રતિભાસ, જ્ઞાનની વાત હતી. અહીંયા અનુભવ એટલે શું છે? વેદન. કે પોતે પોતા બાહ્ય અભ્યંતર દ્રવ્યનું પર્યાયમાં અનુભવ થઈ રહ્યો એટલે વેદન થઈ રહ્યું છે, છતાં એ વ્યક્તપણા પ્રતિ, વેદન પ્રતિ પણ ઉદાસીનપણે ભિન્નપણે આત્મા રહેલો છે. અને તેથી એ ત્રિકાળી ભગવાન આત્માને કેવો કહેવાય છે? અવ્યક્ત, જેને 320 ગાથામાં અકારક ને અવેદક. છઠ્ઠો બોલ છે ને, વેદનની વાત આવી ને, અને 320 ગાથા તો ખબર છે ને, જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી. બહુ જ બહુ સુંદર રીતે આપણે વિચાર કરીએ કે આચાર્ય દેવે અને આચાર્ય દેવના ગુઢ ભાવને પૂજ્ય ગુરુદેવ શ્રી આ રીતે ખુલ્લા ન કર્યા હોત તો ગુજરાતીમાં શું કહીએ? ગતાગમ પડે એવું નથી. અને એના માટે ગુરુદેવ શ્રી એક બહુ સુંદર એટલા માટે કહેતા, આ સાધનાના પંથે જો આવું હશે તો કાં તો પૂર્વના દ્રઢ સંસ્કાર જોશે, અથવા તો વર્તમાન જ્ઞાનીનો યોગ જોશે. એ તો આવું એક અરૂપી તત્વને જ્ઞાન ગમ્ય કરવું, અગમ્ય અનાદિનું અગમ્ય, અગમ્ય તો ખબર છે અજાણ્યું, એને હવે શું કરવું છે? ગમ્ય કરવું છે. એના માટે કાં તો પૂર્વના બહુ જ દ્રઢ સંસ્કાર જોશે, અથવા વર્તમાન તો કોઈ મહાસમર્થ જ્ઞાનીઓનો યોગ. જીવનમાં એ રીતે વિચારે આપણા ઘણાના જીવનમાં એવો યોગ બની શકે. યોગ તો બન્યો છે ને, શું રહી ગયું? શું રહી ગયું? યોગ બનેલો નિષ્ફળ કરવો કે સાર્થક એ આપણા હાથની વાત છે. યોગના સમયે ઉપયોગ પલટાયો તો એ સાર્થકપણું છે. અને આવા જ્ઞાનીના યોગના સમયમાં ઉપયોગની બહિર્મુખતા જો રહી તો સાર્થકપણું શું છે. તો અહીંયા ફરીથી આપણા વિષય ઉપર આવીએ કે હવે આવો વસ્તુ છે એ આત્મા અબદ્ધ સ્પષ્ટ, એની અનુભૂતિ, તેનું નામ ભાવશ્રુત જ્ઞાન, અને એ જ સમસ્ત જીન શાસનની અનુભૂતિ આત્મા છે. આવું છે તો શું કરવું જોઈએ કે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. ફરી અહીંયા સામાન્ય જ્ઞાન એટલે શું છે? ત્રિકાળી સામાન્ય એકરૂપ ખણ ખણ જ્ઞાનથી રહિત એવા આત્માના આશ્રયે પ્રગટ થયેલું પણતી રૂપનું સામાન્ય સામાન્ય જ્ઞાન એક સ્વભાવરૂપ પણ કહેવાય છે. જેમ કેવળ જ્ઞાન શું છે? કેવળ જ્ઞાન શું છે? દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? કેવળ જ્ઞાન શું છે? દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? સાપેક્ષપણું લ્યો તો પર્યાય છે, અને કેવળ જ્ઞાન નિરપેક્ષ સ્વરૂપ લ્યો તો એ સ્વભાવ સામર્થ શું છે? જ્ઞાન લ્યો અથવા કેવળ જ્ઞાન, હું કેવળ જ્ઞાન સ્વરૂપી છું કે નહીં, તો એ કેવળ જ્ઞાન શેમાં લાગુ પડી શકે? કે જો તમે સાપેક્ષતામાં લ્યો, એક સમય પર તો લ્યો, તો શેમાં આવશે? પરિણતિમાં આવશે. અને એનું એક સામર્થ લેશો, નિરપેક્ષપણું લેશો, તો શેમાં આવશે? સ્વભાવમાં આવશે. એમ અહીંયા પણ સામાન્ય જ્ઞાન એટલે શું લેવું છે? સામાન્ય જ્ઞાન એટલે કે સ્ત્રીકાળી સ્વભાવ સામાન્ય રૂપ જ્ઞાનના આશ્રયે પ્રગટ થયેલું અતિન્દ્રિય અખંડ જ્ઞાન. અહીંયા એની આવિર્ભાવ પ્રગટતા માટેની વાત છે. માટે શેની વાત છે? મોક્ષ માર્ગમાં રહેલું સમ્યક, આપણે આવે છે ને પ્રતિકરણ બોલે ને, મોક્ષ માર્ગમાં હવે રહેલું બીજું રત્ન, નહીં એવું કંઈક બોલતા નથી, આઠમો પાઠ સમ્યક જ્ઞાન, તેમાં લાગેલા દોષોનું હવે પ્રતિક્રમણ કરવામાં આવે. એમ અહીંયા કે અહીંયા સમ્યક સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ એટલે શું? મોક્ષ માર્ગમાં રહેલું અતિન્દ્રિય સમ્યક જ્ઞાન એ, અને એનું પ્રગટપણું થવું જોઈએ. અને એનું જેટલું પ્રગટપણું થશે એટલું વિશેષ જ્ઞાનનો શું થશે? તિરોભાવ. પાછું વાદા આજ પ્રવચનમાં આવ્યું ને, આવું જ્ઞાન તો કેટલામ ગુણસ્થાને થાય? આઠમે ગુણસ્થાને થાય. નહીં બધી વાત આવી છે ને. જો ગુરુદેવસે એમાંથી ન્યાય કાઢ્યો, જો તમે એમ કહેતા હો કે આવું સામાન્ય જ્ઞાન આઠમે ગુણસ્થાને હોય તો કુંદકુંદ આચાર્યને નહોતું એ સિદ્ધ કરવું પડશે. તો મંગલમ કુંદકુંદ આર્ય બોલીએ છીએ શેના કારણે? બહુ સુંદર રીતે કરુણાભાવથી ગુરુદેવસી કે આપણે આપણી કલ્પનાથી અર્થ કાઢીએ એનાથી કાંઈ થવાનું જીનવાણીમાં કુતર્ક ક્યારેય કરીશ નહીં. સમજતા ભલે વાર લાગશે પણ તારા કુતર્ક કરીશ નહીં. તો એ અહીંયા આ ચોથે ગુણસ્થાને આવી દશા પ્રગટ થઈ શકે કે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ, એનો અર્થ કર્યો જ્ઞેયાકાર જ્ઞાનનો તેરોભાવ. જ્ઞેયાકાર એટલે જ્ઞેયના લક્ષે એમાં ખંડખંડ જ્ઞાન જે થાય છે એવા ખંડખંડ જ્ઞાનનો અહીંયા તેરોભાવ થી જ્યારે, અને આવું થશે ત્યારે શું થશે? ફરીથી પેલું શું દેખાડ્યું? વસ્તુ સ્થિતિ દેખાડી કે આવું આત્માની અનુભૂતિ તે ભાવશ્રુત જ્ઞાન, એ સમસ્ત જીન શાસનની અનુભૂતિ તે આત્મા. હવે આમાં જો તું આવું કરીશ, શું કરીશ? આવી વસ્તુ સ્થિતિમાં સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરીશ, અને વિષય જ્ઞાનનો જો તિરોભાવ થશે તો શું થશે? ફળ શું મળશે? વસ્તુ દેખાડી તું આવું કાર્ય કરીશ તો હવે શું થશે? જો શબ્દ વાપરો, જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે, જો ઓલો અર્થ કર્યો, સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનનો તિરોભાવ, એનાથી શું થયું? હવે જ્ઞાન માત્રનો અનુભવ, શાક ખારું એમ નહીં યાદ આવે, મીઠું ખારું એ યાદ આવે. આ સામાન્ય જ્ઞાનનો. ઓલું આપણે શું ભેદ પાડતા હતા? શાક ખારું, પછી દાળ ખાઈએ તો દાળ ખાવ, બીજું જે કાંઈ ફરસાણ, ત્યારે એ છૂટી જશે. કારણ કે હવે કોનો આવિર્ભાવ થયો? સામાન્ય લવણનો આવિર્ભાવ થયો. હવે ખ્યાલ આવી ગયો કે ખારું તો મીઠું, પછી ગમે એ તમે વસ્તુ આપો, ખારા પણ તો મીઠું, તો એક સામાન્ય પ્રગટ થયું. તો ઓલું જે ખણખંડ પણ લાગતું હતું કે શાક ખારું છે, દાળ ખારી છે, બીજી વસ્તુ ખારી છે, એનો તિરોભાવ, હવે શેનું વેદન આવશે? માત્ર લવણનો. એમ અહીંયા જ્ઞાન ઘડીક એમ થતું હતું, મકાનથી થયેલું જ્ઞાન, આનાથી થયેલું જ્ઞાન, જ્ઞાનથી થતું હતું અને માનતા હતા શેનાથી? ખંડખંડના. જ્ઞેયાકાર, જ્ઞેયોના અસ્તિત્વને કારણે જ્ઞાન થતું હતું, અને હવે જ્યાં ખ્યાલ આવ્યો કે જ્ઞાન તો જ્ઞાન રૂપે સદા એક રૂપ છે, તો શું થાય છે? જ્ઞાન માત્રનો અનુભવ. જો આખું ફરી ટીકામાં આના માટે એક શબ્દ શું હતો? મિશ્રિત પણ આનો શબ્દ આવતો હતો ને. આ એ ખણખણ જ્ઞાનનો, વિશેષ જ્ઞાનનો આવિર્ભાવ હતો. અહીંયા હવે કોનો અનુભવ થયો? શું શબ્દ વાપરો છે? જ્ઞાન માત્રનો શબ્દ છે. જ્ઞાન માત્ર, મિશ્રિતપણું નથી. ઓલું જ્ઞેય અને જ્ઞાનનું મિશ્રિતપણું કરતા હતા, રાગ ને મિશ્રિત. હવે શું થયું? માત્ર જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે છે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. જ્ઞાન પ્રગટ એટલે, જ્ઞાન એટલે ક્યાં ગુણની પર્યાય લેવાની? જ્ઞાનમાં કઈ ગુણની પર્યાય આવે? અરે ભાઈ, જ્ઞાન એટલે જ્ઞાન ગુણ ન લે, જ્ઞાન સ્વભાવ આખો આત્મા લે, અને એ આત્મામાં અનંત ગુણો છે, બધાનું અંશે વેદન આવ્યા વગર રહેતું નથી. કેટલી સુંદર આપણને વસ્તુ આ ક્રમ દેખાડી દઉં કે આવો વસ્તુ છે આત્માની અનુભૂતિ, અને એ અનુભૂતિમાં જો તું સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરીશ, વિશેષ જ્ઞાનનો તેરો ભાવ કરીશ, તો તને માત્ર હું જ્ઞાન છું એવો જ અનુભવમાં આવશે, અને એ જ્ઞાન પ્રગટ અનુભવમાં કદાચ આવી શકે છે. આવે છે, આવે છે કે આવી શકે છે? કદાચ આવશે. આવું ક્યાંથી આવે છે? એમ આવે છે એટલે શું હોય? જો ફરી ફરીને આચાર દેવના શબ્દ એક સરસ પાછળ 372 ગાથામાં એક આવશે, અમે તો કુંભારથી ઘડો થતો દેખતા નથી, પ્રતિભાસતું નથી, એમ શબ્દ છે. 71 ગાથામાં પણ આવે છે, જ્ઞાનના પરિણમનમાં ક્રોધાદીનું પરિણમન ભાસતું નથી. એ બધા શબ્દો શું દેખાડે? કોને માટે? આચાર્યદેવ પોતાના અનુભવથી કહે છે કે આવું આવે છે. જો પછી આવે છે, આવે છે એટલે શું? આચાર્યદેવ કહે છે અમને આવે છે, અને આવું જો તું કરીશ તો તને આવશે. છે શબ્દ, આવો જ્ઞાન માત્રનો અનુભવ કરતા ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. આવે છે એટલે કે અમને પણ વર્તમાનમાં જ્ઞેયોના જ્ઞાન કાળે પણ અમે કોને અનુભવીએ છીએ? જ્ઞેય હું છું એમ અનુભવે છે કે હું જ્ઞાનમય છું એવું અનુભવ? એ અનુભવમાં આવે છે. તો એ આચાર દે છે કે અમને તો પ્રતિભાસે છે, તમને ન પ્રતિભાસો. આપણને તો નિરંતર શું પ્રતિભાસે છે? કુંભાર દ્વારા ઘડો થાય છે. અને આચાર્યદેવ કહે છે અમને તો શું પ્રતિભાસે છે? માટી એ ઘડાનો કરતા છે એમ પ્રતિભાસે, અને તમને પ્રતિભાસો એવો શબ્દ છે એમાં. તો ચલો આ રીતે હવે આવી રીતે થાવી શકે વસ્તુ છે, વસ્તુનો સ્વીકાર કરતા આવો અનુભવ પણ થઈ શકે છે. તો પણ ક્યાં આવો શબ્દ આવતો હતો? તો પણ 14મી ગાથામાં 5-5 બોલમાં આવતું હતું કે આવો અબદ્ધ સ્પષ્ટ આત્મા છે, તો પણ એ પર્યાયની અપેક્ષાએ જોઈએ તો બંધાયેલો છે, અને તો પણ સ્વભાવની સમીપમાં જઈને એમ આવતો, તો પણ એમ અહીંયા કહે છે આવું અમે અનુભવીએ છીએ, તને થઈ શકે એમ છે, તો પણ જેવો અજ્ઞાની છે. જેવું એટલે કોની વાત છે? ક્યાંક બીજે હશે, કોઈક બીજા જેવો હશે. આપણી વાત છે, આપણી વાત શાસ્ત્રમાં હોય કે સાધક આત્માની હોય પરમાત્માની, આપણી વાત હોય, આપણી પોતાની વાત હોય, આપણા હું સારું છે કે આપણી વાત હોય? આપણી વાત દોષ શું છે બતાવવા માટે કરી છે. પછી સાધક આત્માની વાત, સાધક કેમ થયા તને રીત દેખાડવા માટે, અને તું પણ ભવિષ્યમાં સાધક થવાનો એટલે તારી વાત છે. એમને સમજ્યું બહિરાત્માની વાત એટલી જ મારી છે એમ નહીં. સાધકપણાની જે વાત આવે ત્યારે આપણે શું વિચારવું? આ મારી ભાવિ પર્યાયની વાત છે, અને પરમાત્માની વાત આવે તો સમજવું આ મારી ભાવિ પર્યાયની. એક એક જીનવાણીનો શબ્દ એ મારા માટે છે, મારી વાત છે. અને તો પણ જેવો અજ્ઞા શબ્દ કહીને, જેવો કહીને શું કીધું? શા માટે જેવો શબ્દ વાપર્યો? બધા આવા નથી હોતા. જેવો જેવો કરીને એક ગ્રુપ બનાવ્યું, જુદું પાડ્યું, બધા આવા નથી. જેવો અજ્ઞાની છે એની વ્યાખ્યા કરી. હવે અજ્ઞાની કોને કહેવાય? જેને શાસ્ત્ર વાંચ્યું નથી, જેને યાદ રહેતું નથી, જે પ્રશ્નોનો ઉત્તર આપી શકતા, એનું નામ જ અજ્ઞાની કહેવાય ને. તો કોણ? જેવો એટલે શું? જ્ઞાનમય આત્માનું જેને જ્ઞાન નથી એ અજ્ઞાની, જ્ઞાનમય આત્માનું જેને જ્ઞાન નથી એ અજ્ઞાની, એના પછી નાસ્તિકથી કેવું એ જે નેવમાં આશે. અરે જ્ઞાનમય આત્માનું જ્ઞાન નો એને જ્ઞાન શું કહેવાય? તો અહીંયા જેવો જ્ઞેયોમાં આશક, બસ ફરીથી શબ્દ, જ્ઞેયો ને જે જાણે છે એ જ્ઞાની કે અજ્ઞાની એનો આધાર નથી. જેની પાસે ક્ષોભસમ સંગની પચેન્દ્રીનો, જેની પાસે ક્ષોભસમ એ જ્ઞાની કે અજ્ઞાની? જેની પાસે સંગની અને સંગની પચેન્દ્રી જ હોય અથવા સંગનીનો ક્ષોભસમ જેની પાસે છે જ્ઞાની કે અજ્ઞાની? કેમ એનાથી કેમ ન થાય અજ્ઞાની ને? જેની પાસે ન હોય એ અજ્ઞાની હોય જ નિયમથી, પણ જ્ઞાની અજ્ઞાનીનો આધાર ક્ષોભસમ આધારિત નથી. જો ક્ષોભસમ આધારિત હશે તો અગિયાર અંગ ને નવ પૂર્વનો ભણેલો અભવીને પણ તમારે જ્ઞાની કહેવો પડશે. આખું એક વ્યાખ્યા જ જુદી છે. જ્ઞાન કોનું નામ કહેવાય? જ્ઞાનમય આત્માને સ્પર્શીને પ્રગટ થયેલું છે. એક ગુરુદેશી સરસ વાત લીધી તેમાં, બહિર મુક્તાના વલણવાળા ભાવ એ બંધના જ કારણ હોય. એ ચાહે સો બહિર મુક્તા કોઈ પણ શુભ અશુભની વાત તો ત્યાં ચાલતી હતી, એટલે એના ઉપર લીધું. કોઈ પણ શુભ ભાવ હો કે કોઈ પણ અશુભ ભાવ કોના લક્ષે થશે? બહિર મુક્તાના લક્ષે. તો કોઈ પણ બહિર મુક્તાનો જેમ રાગ એ બંધનું કારણ છે, એમ બહિર મુક્તાનો જે ધારણા ક્ષોભસમ જ્ઞાન છે એ પણ કોઈ આત્મહિતનું કારણ હોય છે એની ના નથી, પણ એનાથી થશે એવું નથી. જેમ એમાં પણ પ્રશ્ન આવ્યો હતો ને બધો, કે એ કોઈ હોય જ નહીં, નિમિત્ત હોય નહીં, શાસ્ત્ર સ્વાધ્યાય નહીં, એવો કોઈ પ્રશ્ન નથી. હોય છે પણ થાય છે સેનાથી? બે આંતરો પાડવો છે. જેમ કાર્ય વખતે નિમિત્ત હોય છે પણ કાર્ય કોનાથી થાય એ પ્રશ્ન છે. કાર્ય વખતે નિમિત્ત ન હોય એમ નથી, એમ જ્યાં સાધક ભૂમિકામાં નિશ્ચય હોય છે તેને સાથે જ અનુકૂળ એવો વ્યવહાર હોય છે, એના અસ્તિત્વનો અભાવ છે કે એના કારણપણાનો અભાવ છે એ આખી બે શૈલી. તો અહીંયા ફરીથી વ્યાખ્યા, અજ્ઞાની કોણ છે? જ્ઞેયોમાં આસક્ત છે. જ્ઞેયો છે એટલે અજ્ઞાન છે એમ નહીં, જ્ઞેયોને જાણે એટલે અજ્ઞાની છે એમ નહીં. જ્ઞેય સંબંધીનો થોડો રાગ પણ લ્યો તો અસ્થિરતાનો રાગ હોય એટલે અજ્ઞાની એમ નહીં. જ્ઞેયોમાં શું છે? આસક્ત. એટલે શું? આસક્ત લોલુપતા લ્યો, આખો રૂચિનો ભાવ, એમાં હું એ મય જ છું એવો આખો ભાવ, આ એનું નામ આસક્ત. આસક્તમાં આખી રૂચિપણાનો એક, જેને માટે બીજો વિચાર કરીએ, મુનિરાજને આહારનો હોય કે નહીં વિકલ્પ હોય કે નહીં હોય, અને એનું નામ આહાર સંજ્ઞા કહેવામાં આવે છે. મુનિરાજને આહારનો જે વિકલ્પ આવે નહીં તો શું કહેવાય? આ તો વિકલ્પ છે, તો વિકલ્પ મેં સંજ્ઞામાં હું ફેર પાડ્યો છું. એ મોટો આંતરો છે. મુનિરાજને આહારનો વિકલ્પ છે પણ આહાર સંજ્ઞા નથી. વિકલ્પે અસ્થિરતા છે અને એમાં સંજ્ઞા ગ્રદ્ધિભાવ એ શ્રદ્ધાની વિપરીતતા સાથેની વાત. એમાં અહીંયા શબ્દ શું વાપરો છે? જ્ઞેયોમાં આસક્ત છે. આખી શ્રદ્ધાની વિપરીતતા સાથે બધી જ વિપરીતતા. જ્ઞેયોથી મને જ્ઞાન થયું છે. જ્ઞેયો છે એટલે જ્ઞાન, આ આસક્તિના ભાવ. જ્ઞેય તે હું છું, જ્ઞેયોથી જ્ઞાન થાય છે, જ્ઞેય હતું એટલે મને, એવા પ્રકારનો જે અભિપ્રાય છે આ એનું નામ શું કહેવાય? જ્ઞેયોમાં આસક્ત છે અને તેમને તે સ્વાદમાં આવતું નથી. સ્વાદમાં આવતું નથી એટલે ખરેખર જ્ઞાનનો આસ્વાદ લઈને અનાકુળ આનંદ થવો જોઈએ, એને અનાકુળ આનંદ આવતો નથી. પણ જ્ઞેયોના જ્ઞાનના કાળે એમાં આસક્તિ ભાવ હોવાથી કાં તો ઈષ્ટ અને કાં તો અનિષ્ટ એવો અભિપ્રાય કલ્પના થાય છે, તો ઈષ્ટમાં રાગની આકૃતા છે અને અનિષ્ટ કલ્પના કરતા દ્વેષની અથવા તો ખેદની આકૃતાનો એને સ્વાદ આવે છે. પણ આપણે માનીએ છીએ શું? આપણે શું ફરક પાડીએ છીએ? રાગની આકૃતાને આપણે ક્યારેય દુઃખમય નથી માનતા. અનુકૂળ પ્રતિકૂળતા આવે, દ્વેષના વિષયો આવે અને એમાં જે આકૃતા થાય એને આપણે શું માનીએ છીએ? દુઃખ માનીએ છીએ. રાગની આકૃતાને ક્યારે, કારણ કે એમાં શું છે, પોતાની ઈચ્છિત વિષય મળે છે અને ઈચ્છિત વિષય મળતા એમાં એવા એકાકાર, આસક્ત એટલે એકાકાર થઈ જઈએ છીએ કે જ્ઞાન વિવેક ભૂલીને આકૃતાનું વેદન હોવા છતાં સુખની કલ્પના થઈ જાય છે. તો એ અહીંયા જ્ઞેયોમાં જે આસક્ત છે તેમને તે એટલે કોની વાત આગળ ચાલતી હતી? જ્ઞાનનો. એને આસ્વાદ એટલે જ્ઞાનનો અનુભવ, બીજી ભાષામાં આત્મ અનુભૂતિ, એને ભાવશ્રુત જ્ઞાન એને પ્રગટ થતું નથી. તો અનાકુળ એવા અતિન્દ્રિય આનંદનું એને વેદન થતું નથી. અને એ વાત આચાર્ય દેવ ફરીથી શબ્દ શું વાપરે છે આગળ? દ્રષ્ટાંત શબ્દ આપ, આગળ શું લખ્યું? પ્રગટ દ્રષ્ટાંત. એમ કેમ શબ્દ વાપરો? દ્રષ્ટાંત બતાવીએ છીએ એમ નહીં, પ્રગટ દ્રષ્ટાંત. અરે બધા હું દરરોજ બધાને કેટલી વાર ખબર હશે આ શું છે? ગેડું કોણ લાગે છે ને? ગેડું કોણ લાગે છે? મીઠાઈ, લાડવો ગળો લાગે છે. અંદર નાખેલો સાકર કેમ ગળી નથી લાગતી? શું લાગે છે? લાગે છે એને ગ્રદ્ધિ ભાવ. એટલું બધું કે એ વસ્તુના ને એ ગળ્યું લાગે છે, પણ અંદરમાં ખરેખર જે ગળપણ કે ખાંડ નાખ્યું કે જે નાખ્યું એ ગળ્યું. ઘણાને એવું તર્ક ન કરો ને, મેં સાકર ખાધી ગળ્યું ખાધું નહીં ભાઈ, ના તો અમે તો એમ કહેશું અમે ગોળ ખાધું. અરે ભાઈ તર્ક ન લગાડવા, એમાં આ એક દ્રષ્ટાંત રૂપે છે. ચલો ફરી દ્રષ્ટાંત થોડું વાંચી લઈએ. અનેક તરેના શાક આદિ ભોજનના સંબંધથી ઉપજેલા. હવે શબ્દ શું આવે? પહેલે શરૂઆત નથી કરી. એ અનેક શાક ખાય છે. બીજા શાક કરતા બીજી વસ્તુ લેવી તો લઈ શકાય, દાળ લઈ શકો, રોટલી ગુરી દેખે ને રોટલીમાં એ નાખે નહીં આવે. એમ અહીંયા જ્ઞેય એક નથી, અનેક જ્ઞેય છે. જેમ અહીંયા કોણ લીધા છે? અનેક તરેના શાક આદિ, આદિ છે ને શાકમાં દાળ આદિ બધું પણ ફરસાણને લીધું. એમ અહીંયા સામે કોણ છે? અનેક પ્રકારના જ્ઞેયો અને એના સંબંધથી ઉપજેલ. જો શબ્દ શું વાપરો છે? સંબંધથી, અને આપણે માનીએ છીએ એનાથી, બે ફરક છે. સંબંધમાં જ્ઞેય જ્ઞાયક સંબંધ છે, એ નિમિત્ત છે અને આપણે એને કારણ માનીએ છીએ. બહુ જ એક એક શબ્દ વાંચશું તો આપણને આપણે ક્યાં ભૂલીએ છીએ ખબર પડશે. અહીંયા સામને સમયસારજીની વાણી છે, કોનું જ્ઞાન થયું? કારણ કે સામે સમયસાર છે એટલે એમાં પૂછો શું? હવે સામે સમયસાર છે, સમયસારનું જ્ઞાન થાય. નિયમસાર જે રાખશો તો આ જ મોટું છે. એના સંબંધ થયું છે, નિજ્ઞાયક સંબંધ બન્યો છે, એનાથી થયું નથી. શાસ્ત્રથી જ્ઞાન થતું હોત તો જે કબાટમાં શાસ્ત્ર હોય એ કબાટ મોટું જ્ઞાની થઈ જાય. એક પોતે ન્યાયથી વિચારશે તો કોઈને પૂછવાની જરૂર નથી, પોતાને જવાબ મળી જશે એને. તો પેલું અહીંયા અનેક વસ્તુ છે એના સંબંધથી ઉપજે. હવે શું થયું એના સંબંધથી? એને એકરૂપ મીઠું ખારું છે ભાવ તો ખ્યાલમાં નથી. કોણ ખ્યાલમાં આવે છે? શાક ખારું, દાળ, અને તેથી શું થાય? સામાન્ય લવણ શું થઈ ગયો? તીરો ભાવ. અને વિશેષ લવણનો શું થઈ ગયો? આવિર્ભાવ. છે ખ્યાલમાં આવી શકે, કારણ કે અનેક પ્રકાર વસ્તુ લીધી અને એ ખારી છે એમ લાગતા બધામાં કોમન મીઠું છે એ વાત ભૂલાઈ જાય છે. અને શું લાગે છે? મીઠું તો જાણે જુદું જુદું છે. અને એવા 10 ડબ્બા રાખ્યા હશે ને, 10 આઈટમ બનાવી હોય ખારી તો ડબ્બા કેટલા રાખવા પડે મીઠાના? કેમ 10 અમારે જુદી જુદી બનાવી છે. તો સામાન્યનો તીરો ભાવ, વિષન આવવામાં આવતું જે લવણ તેનો સ્વાદ. હવે એક સામાન્ય આવવો જોઈએ, નથી આવતો, પણ વિશેષનો તેનો સ્વાદ કોને આવે છે? અજ્ઞાની. હવે એનો શાકના લોલુપ મનુષ્યોને આવે છે. અહીંયા મનુષ્યને સમજાવું છે એટલે મનુષ્ય, બાકી કોઈને પણ લાગુ પડે, તિર્યંજને પણ, અહીંયા મનુષ્યને માટે. પણ અન્યના સંબંધ રહિત પણાથી જો ખરેખર કેવું થાય, જો સામાન્ય લવણનો સ્વાદ જોવો હશે તો તને એમ થવું જોઈએ શાક ખારું નથી, લવણ થાય, બીજાનો સંબંધ છોડવો પડતો. ઓલામાં મિશ્ર પણ આપ્યું હતું, આગળ આવ્યું હતું એના સંબંધથી, ભોજન આદિના સંબંધથી. અને અહીંયા હવે શબ્દ શું આવ્યું? સંબંધ રહિતપણાથી. બે આવ્યું જુદું. હવે શું જુદું પાડ્યું? શાક ખારું છે કે મીઠું ખારું છે? હવે ઓલામાં શાક ખારું આવતું તો હવે મીઠુંથી ઉપજેલ. સામાન્યનો આવિર્ભાવ અને વિશેષના તીરો ભાવથી અનુભવમાં શું આવે છે? एकाकार अभेद रूप ओलामा केवु आवतु तु भेद रूप अनेकार स्वाद भेदे भेद रूप आयु तो शब्द अनेकाकार आ एकाकार अभेद लवण तेनो स्वाद एने आवतो नथी पण खरेखर तो जोईए ते जे वक्ते तने शाक खारू लागतु ते वक्ते लवण नो स्वाद हतो अने हवे लवण खारू छे एम जोईस तो पण लवण नो स्वाद आवानो तो आ रीते ज्ञान मात्र नो अनुभव एनाथी तने आत्मानी आराधना थशे आ तेने साचु जैन शासन कहेवामां आवे छे।
सहजात्म स्वरूप सर्वज्ञ देव परम गुरु सहजात्म स्वरूप सर्वज्ञ देव।